તારીખ 17/2/1996 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 83. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
જ્યાં સુધી પર્યાયની મુખ્યતા રહે છે, ભલે આત્મકલ્યાણનો એમાં ભાવ છે, દોષ મટાડવા ગુણ પ્રગટાવવાનો ભાવ છે, પણ ત્યાં સુધી દ્રઢ દ્રષ્ટિ પ્રગટ થતી નથી. દ્રઢ દ્રષ્ટિ પ્રગટ થયા પહેલા નિશ્ચય લઈનો પક્ષ આવે છે, અને એ નિશ્ચય લઈનો પક્ષ આવે છે એટલે કે સ્વરૂપનો નિર્ણય કે ઓળખાણ થતાં દ્રવ્ય સ્વભાવને મૂળ સ્વરૂપની મુખ્યતા આવે છે, પર્યાય માત્રની ગૌણતા થઈ જાય છે. એ વિશે છેલ્લે કાલે સાહેબ મળી, કેટલાક જીવોને એવો પણ પ્રકાર થાય છે કે તે જીનોક્ત શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. સમય સારા દે જૈન શાસ્ત્રોનો જ અભ્યાસ કરે છે, અને તે અભ્યાસ કરતાં કરતાં તેને એમ સમજાય છે કે એક ત્રિકાળી દ્રવ્યના આશ્રયે શુદ્ધતા અથવા ધર્મ પ્રગટે છે. એવું શાસ્ત્રમાં તીર્થશાસ્ત્રમાં કહેલ છે, એમ પ્રગટે છે તીર્થશાસ્ત્રમાં પણ એમ કહેલ છે કે ધર્મ તો ધ્રુવના આશ્રય વિનાની પ્રગટે, આવું જૈન શાસ્ત્ર વાંચીને સમજાય છે. અને તેથી ત્રિકાળી ધ્રુવ આત્માની જ મુખ્યતા કરવા યોગ્ય છે એમ પણ એને સમજાય છે. અર્થાત નિશ્ચય નયનો જ પક્ષ કરવો એવું સમજાય છે. ઉક્ત કૃત્રિમ નિર્ણય અનુસાર તે વારંવાર ત્રિકાળી ધ્રુવ આત્માના વિકલ્પો પણ કરે છે. આની મુખ્યતા કરવા જેવી છે, માટે આપણે મુખ્ય કરો સહજ સ્વરૂપનું ભાવભાષણ થઈને મુખ્યતા આવી ગઈ એ બીજો પ્રકાર છે, અને કરવા યોગ્ય છે તેથી હું કરું એ બીજો પ્રકાર છે. કરવા યોગ્ય છે માટે હું કરું એમ કરીને વિકલ્પ શરૂ કરે તો એ ખરેખર સાચી સ્વાભાવિક મુખ્યતા નથી, કૃત્રિમ મુખ્યતા છે. અને પોતાનું સ્વરૂપ મહાન છે એની મહાનતા ભાસી અને મુખ્યતા આવી જાય, મુખ્યતા રહ્યા કરે, મુખ્યતા છૂટે નહીં, એ સ્વાભાવિક છે, એમ થવું ઘટે. એટલે કૃત્રિમ નિર્ણય અનુસાર કૃત્રિમ નિર્ણય શું કર્યો કે આની મુખ્યતા કરવી જોઈએ તો જ ધર્મ પ્રગટ થશે, મુખ્યતા નહીં કરીએ તો ધર્મ નહીં પ્રગટ થાય, માટે મુખ્યતા કરો, એવો કૃત્રિમ નિર્ણય કરીને કોઈ મુખ્યતા કરવા અર્થે વિકલ્પો કર્યા કરે, અને વિકલ્પો અનુસાર વાણીમાં પણ ત્રિકાળીની મુખ્યતાવાળા વચનોનો જ વધુ પ્રયોગ કરે. એટલે અમે તો એ જ વિષય લેવાના, ત્રિકાળીની મુખ્યતા સિવાય ધર્મ પ્રગટતો નથી. એટલે અમારે તો વિચારમાં પણ એ છે અને વાત કરવી હોય તો પણ તે જ વાત કરવી છે, બીજી વાત અમારે કરવી પણ નથી અને સાંભળવી પણ નથી. આ તો ભગવાન આત્મા જે દ્રવ સ્વભાવ છે ને એના લગ્ન લીધા છે, અમે એમાં પર્યાયની મોકાણ ન મૂકવી એમ કે પર્યાયની વાત કરવી, પર્યાયની મોકાણ કે એને હું મકાન એટલે કોઈ મરી જાયની વાતો થાય નહીં, એને મોકાણ કે દ્રવ સ્વભાવના લગ્ન લીધા છે અમે તો હવે હવે પર્યાયની મોકાણની વાતો અમે સાંભળવાના નથી ને અમારે કરવાની પણ નથી. તમે બધા થોડો થોડો પરિચય થશે આ બધું. એવી રીતે મુખ્યતા કરે. હું એવી રીતે બધું ત્રિકાળીની મુખ્યતા વાળા વચનોનો વચન પ્રયોગ પણ બધું કરે છે. આ રીતે યથાર્થ સ્વરૂપ નિશ્ચયના અભાવમાં કૃત્રિમ પ્રકારે નિશ્ચયનો પક્ષ કરનારને પણ મિથ્યાત્વનો અભાવ થતો નથી. એ મિથ્યાત્વ નહીં છૂટે એને, ભલે ત્રિકાળને ગમે એટલી મુખ્યતા કરે, એનો મિથ્યાત્વનો નાશ ન થાય. કારણ કે માત્ર નિશ્ચયની મુખ્યતા કરવી જોઈએ તેવી માત્ર ધારણાથી તે કૃત્રિમ મુખ્યતા કરે છે. એ વાત ધારી રાખીએ અને પકડી રાખે અને પછી કૃત્રિમ રીતે મુખ્યતા કરે છે, એ અસલ વસ્તુ નથી. એ અસલ પરિણામની અસલ્યત એમાં આવતી નથી, કૃત્રિમતા આવે છે. વિધિની ભૂલ થઈ, અથવા આત્મા જે સ્વરૂપે સહજાત્મ સ્વરૂપ છે, સ્વભાવ છે, ત્રિકાળી છે, એ તો સહજાત્મ સ્વરૂપ છે. એ સહજાત્મ સ્વરૂપનું પરિણમન પણ સહજ જ હોય તો એ સ્વરૂપ સાથે સુસંગતતા ધરાવે છે. પણ એ સહજાત્મ સ્વરૂપનું પરિણમન કૃત્રિમ હોય તો એ સ્વરૂપ સાથે સુસંગતતા નથી ધરાવતું, વિસંગતતા ઊભી કરે છે, મેળ નથી બેને, જુદું પડે છે, સ્વરૂપ સદ્રશ પરિણમન નથી થતું, વિસદ્રશ પરિણમન થાય. એટલે પણ એનાથી કોઈ કાર્ય સિદ્ધિ નથી. એટલે નિશ્ચયની મુખ્યતા કરવી જોઈએ તેવી માત્ર ધારણાથી તે કૃત્રિમ મુખ્યતા કરે છે, પરંતુ નિજ આત્મદ્રવ્યને ઓળખીને તેની મહિમા પ્રગટ થઈને સહજ મુખ્યતા તેને થઈ નથી. અકૃત્રિમ સહજ આત્મદ્રવ્ય સંબંધિત મહિમા અને પ્રયત્ન પરિણામ સહજ જ થવા યોગ્ય છે. વસ્તુ અકૃત્રિમ સહજ છે તો એ જે સહજ અને અકૃત્રિમ આત્મદ્રવ્ય છે તો એનો એનો મહિમા અને એનો પ્રયત્ન પુરુષાર્થ પણ સહજ જ થવા યોગ્ય છે, સહજ જ હોવા યોગ્ય છે. સહજાત્મ સ્વરૂપને સહજતા સાથે સુસંગતતા છે, એ જ વાત લીધી છે. સહજાત્મ સ્વરૂપને સહજતા સાથે સુસંગતતા છે, કૃત્રિમતા તો સહજ દ્રવ્યથી વિસંગતતાવાળા પરિણામ છે, મેળ નહીં ખાય. આ પ્રકારે નિશ્ચયનો પણ અયથાર્થ પક્ષ કાર્યકારી નથી, આ પણ ભૂલ ન થવી જોઈએ. સાંભળીને વાંચીને વિચારીને કૃત્રિમતા કરવા લાગે એ માર્ગ નથી. નાની એમ કરે છે માટે આપણે એમ કરો, દેખાદેખીથી કામ ન થાય. પોતાને સ્વરૂપ ભાષાને મુખ્યતા આવવી જોઈએ. આ પ્રકારે નિશ્ચયનો પણ અયથાર્થ પક્ષ કાર્યકારી નથી, અર્થાત સમ્યક દર્શનનું કારણ તે થતો નથી. એવો નિશ્ચયનો પક્ષ સમ્યક દર્શનનું કારણ થતો નથી. તેથી તત્વ અભ્યાસ દ્વારા પણ યથાર્થ આત્માનો યથાર્થ નિશ્ચય થવો ઘટે છે. યથાર્થ આત્માનો યથાર્થ નિશ્ચય થવો ઘટે છે. તે કઈ રીતે થાય, એવો નિર્ણય કઈ રીતે થાય અને એ નિર્ણયનું સ્વરૂપ શું, તે વિચારણીય છે. હવે એમ કરીને એ પ્રકરણ શરૂ કરવું છે. અત્યાર સુધી જે ચર્ચા કરી કે કેવા કેવા પ્રકારે જીવ આ તબક્કે પણ આ સ્ટેજની પણ ભૂલ કેવી રીતે કરે છે એની ચર્ચા થઈ. પૂર્વ ભૂમિકા છે એમાં તો આ જે ક્રમ લીધો છે વેદનાથી ઉત્પન્ન સહજ વૈરાગ્ય એ બંનેથી ઉત્પન્ન પૂર્ણતાનું લક્ષ્ય, લક્ષ્ય થતાં સહજ સંવેદના અને આત્મભાવ સ્વરૂપ પ્રાપ્તિની ભાવના એ અપૂર્વ તીવ્ર ભાવનાવશ અવલોકન સહજ પોતાના પરિણામોનું અવલોકન રહ્યા કરે અને એમાં અપૂર્વ જિજ્ઞાસા સ્વરૂપની ખોજ ચાલે એવી બધી સહજતા એ બધા ઓટોમેટિક પરિણામો આવે છે, સહજ આવે છે. એ ક્રમ શરૂ થાય તો એ બધા પરિણામો સહેલે સહેલે આવે છે, કરવા ન પડે. અને કરવાની બુદ્ધિથી જો કરે તો એમાં કૃત્રિમતા આવે છે. બૌદ્ધિક રીતે સમજાણું કે આ કરવા યોગ્ય છે માટે ચાલો એ પરિણામ કરીએ, એમ કર્તૃત્વ બુદ્ધિથી કરે તો પરિણામનું કર્તૃત્વ દ્રઢ થઈ જાય અને કૃત્રિમતા ઉત્પન્ન થતાં યથાર્થતા ન રહે. એ તો અભિપ્રાય બદલાય છે બે ભૂમિકામાં, વેદનાના ભૂમિકામાં પણ અભિપ્રાય બદલાય છે અને પૂર્ણતાના લક્ષની ભૂમિકામાં પણ અભિપ્રાય બદલાય છે. એટલે અભિપ્રાય અનુસાર પછી ઓટોમેટિક પરિણામ થવા લાગે છે. સુવિચારણાની જે ભૂમિકા છે એ ભૂમિકાની અંદર પોતાના આત્મકલ્યાણના વિચારો મુખ્યપણે ચાલે. દેહાર્થે દેહના કલ્યાણના વિચારો જે મુખ્યપણે ચાલે છે એ પલટો મારીને દેહની અનુકૂળતા, પ્રતિકૂળતાની ચિંતા, ભવિષ્યની ચિંતા એ પ્રકાર જે ચાલે છે એ પ્રકાર છૂટીને આત્મકલ્યાણના મુખ્યપણે વિચારો ચાલે તો એ સુવિચારણા છે. એ સુવિચારણામાં પછી આ ક્રમ ચાલવો શરૂ થવો જોઈએ. એને તો માર્ગ પૂછ્યા સિવાય બીજો શું ઉપાય છે? આપણે આપણે ઘર બહાર નીકળ્યા ક્યાંય જવા માટે, અજાણ્યા સ્થળમાં હોઈએ, અજાણી જગ્યાએ હોય, માર્ગ ન જાણતા હોય તો પૂછવા સિવાય ઉપાય શું બીજો? નહીંતર તો જે જગ્યાએ આવી ગયા અહીંયાથી દૂર ગયા જઈએ તો ખબર ન પડે પૂછા વગર. તો ત્યારે એમ થાય કે અહીંયા પૂછી લીધું તો સારું હતું, આપણે બાજુમાં જતા. એટલે જ્યાં પોતે માર્ગથી જાય હોય ત્યાં તો એને પૂછવા ઠેકાણું જોઈએ જોઈએ ને જોઈએ. એ પૂછવા ઠેકાણું તો જે માર્ગને જાણે છે એ સિવાય બીજાનો શું ઉપાય છે? એટલે એ તો એ જરૂરિયાત તો ભાષા વિના રહે જ ને, આ માર્ગમાં આવે ને એ જરૂરિયાત તો ભાષા વિના રહે જ ને. હા, એ સહેજ જ આવે. આ તો બહુ ફર્સ્ટ થોટ આવે એવી વાત છે. બીજો વિચાર પછી આવે, પહેલો વિચાર તો આ જ આવે, બહુ સ્વાભાવિક છે. આત્મજ્ઞાન જેવો રહસ્યમય વિષય છે અને સૂક્ષ્મ વિષય છે તો એના માટે તો એના જે તજજ્ઞ હોય એની પાસેથી સમજાવ વગર કેવી રીતે પોતે આગળ કેવી રીતે વધે, કોઈ પણ એ દિશામાં એને એક પગલું ભરવું હોય તો કેવી રીતે ભરે, અને નહીંતર એ ઉલટી દિશામાં પગલું ભરી દેશે તો વધારે ઉલટાની તકલીફ થશે. એ વાત પણ વિચારવાને તો સમજાવી જોઈએ કે તો જ એને શું વિચારના કહેવાય, નહીંતર તો વિચાર તો બધા કરે જ છે, શાસ્ત્રો તો વાંચે જ છે. પણ જે વિચારણામાં આત્મકલ્યાણ થાય એવો પ્રકાર હોય, એવું લક્ષ હોય, એવી નિષ્ઠા હોય, એવી સાવધાની અને કાળજી હોય, દરકાર હોય, તો એને શું વિચારણા કહીએ. શ્રી સમયસાર આદિ પરમાગમોમાં પ્રસિદ્ધ છે કે શુદ્ધાત્માનો અનુભવ કરવો, એ વાત તો આગમ પ્રસિદ્ધ છે કે શુદ્ધાત્માનો અનુભવ કરવો એવો ઉપદેશ છે. ત્યાં પ્રથમ તો શ્રુતજ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો. ઉપરોક્ત શાસ્ત્ર વચન એ અવતરણ ચિહ્નમાં લીધું છે. ઉપરોક્ત શાસ્ત્ર વચન શ્રીમદ અમૃતચંદ્ર આચાર્ય દેવનો સમયસારની ગાથા 144મી ટીકામાં આ વચનામૃત છે. આ ગાથાનો વિષય પક્ષાંતિક્રાંત થઈને શુદ્ધાત્માનો નિર્વિકલ્પ અનુભવ કરવા સંબંધિત છે. ગાથાનો વિષય તો આટલો જ છે કે તું પક્ષને ઓળંગી જઈને વ્યવહાર નિર્ણય અને નિશ્ચય નિર્ણય બંને પક્ષનું ઉલ્લંઘન કરીને અતિક્રમીને નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્વિકલ્પ અનુભવ કર. ગાથાનો વિષય એક તો છે, એ તો પછી અમૃતચંદ્ર આચાર્યમાંથી પ્રથમ નિશ્ચય નિર્ણયનો પક્ષ કરવા સંબંધી વાત કાઢી છે. નિર્ણય કરવાની વાત તો અમને કારણ ગણીને એ વાતનો ઉલ્લેખ કરેલો છે. ગાથા નીચે પ્રમાણે છે કે સમ્યક્ત્વ તેમજ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે, સંજ્ઞા એટલે નામ, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ એક જ પર્યાયનું નામ છે. જે પર્યાયને શ્રદ્ધા અપેક્ષાએ સમ્યક દર્શન કહે છે તે જ પર્યાયને જ્ઞાન અપેક્ષાએ સમ્યક જ્ઞાન કહે છે. પર્યાય તો જે છે એ છે, અનુભૂતિની પર્યાય છે. નય પક્ષ સકલ રહિત ભાઠો, એવી જે પર્યાય છે એ સકલ નયના પક્ષથી રહિત છે અને તે જ સમયનો સાર છે. એ પર્યાયને સમયસાર પણ અમે કહીએ છીએ. એ સમય એ પર્યાયને આત્મખ્યાતિ પણ એ કહીએ છીએ. એવી જે ગાથા છે એ ગાથાનો વિષય તો આટલો જ છે કે નય પક્ષને રહિત છે એ પરિણામ અને તે સાનુભૂતિ અને સમય સમય દર્શન સમય જ્ઞાન છે. જે એકને સંજ્ઞા મળે, એક પર્યાયને જે સંજ્ઞા મળે છે, સ્વાનુભવ થયો પછી સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું, પછી તો ગાથામાં મર્યાદિત શબ્દો આવે પણ સમ્યક ચારિત્ર થયું, સમ્યક પુરુષાર્થ થયો, બધું પછી ત્યાં લાગુ પડે છે. અને એને સમયસાર પણ કહી દીધું. અહીં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન રૂપ આત્માની જે પ્રગટ પ્રસિદ્ધિ, એ આત્મા પ્રગટ થયો, તે નય પક્ષ રહિતના પરિણામ સ્વરૂપ છે તે વાત સ્પષ્ટ છે. એવી જે દશા છે એ તો નય પક્ષના રહિત પરિણામ સ્વરૂપ છે એ વાત તો સ્પષ્ટ છે. અને તે થવા પૂર્વે એવું જે નય પક્ષને અતિક્રાંત થઈને આગળ વધીને થવા પૂર્વે દ્રવ્યશ્રુતના અવલંબને એટલે કે જ્ઞાનીની વાણીના અવલંબને, દ્રવ્યશ્રુત કોને, ભાવ શ્રુત જેને હોય તેની વાણીને દ્રવ્યશ્રુત કહેવાય, બાકીને દ્રવ્યશ્રુત નથી કહેવાતો. તે થવા પૂર્વે દ્રવ્યશ્રુતના અવલંબને જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો, આમાં આવી ગયું સત્પુરુષ. દ્રવ્યશ્રુતના અવલંબનમાં સત્પુરુષ આવી ગયા. હવે અહીંયા શું ભૂલ થાય છે કે શબ્દ દ્રવ્યશ્રુત પડ્યો છે એટલે જ્ઞાનીની વાણીનું નિમિત્ત લીધું છે, એટલે લોકો શાસ્ત્ર પણ લઈ લે છે. આપણને શાસ્ત્ર માનતા પણ સમ્યક દર્શન કેમ ન થાય? પણ એ વાત તો પ્રસિદ્ધ છે કે સંસ્કારી જીવ વિના વગર નિમિત્તે કોઈને સમ્યક દર્શન, શાસ્ત્રથી કોઈને સમ્યક દર્શન થતું નથી. એમાં તો જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ જીવીએ એ વાત પ્રસિદ્ધ છે, દેશના લબ્ધિથી એ વાત તો પ્રસિદ્ધ છે. એમાં શું છે પછી આજ્ઞાની
રૂચિ સાંભળ્યા
શાસ્ત્ર થી લાભ થાય છે, કોન્સેપ્ટ થઈ ગયો એટલે. પણ પ્રત્યક્ષ દેશના વગર દેશના લબ્ધિ પણ સંભવિત નથી, તો આ તો આગળની વાત છે. સ્વરૂપની ઓળખાણ થવી ને સત્પુરુષની ઓળખાણ થવી તો આગળની વાત છે. મોટા ભાગના મુમુક્ષુ જીવોને સમ્યક દર્શનની લાઈન બ્રાન્ચ એની ક્યાંથી જુદી પડે છે એ ખ્યાલ નથી. ધર્મ સાધન તો બધા જે કાંઈ ઉપલબ્ધ શાસ્ત્રો અને જે કાંઈ ઉપલબ્ધ સાધનો જૈન મંદિર આદિ છે એનાથી બાહ્ય સાધન કરે છે. પણ સમ્યક દર્શન બાજુ જવા માટે ક્યાંથી લાઈન ડિફર થઈને એ બ્રાન્ચ કેવી રીતે જુદી પડે છે એ વાત બહુ ઓછાના ધ્યાન ઉપર આવે છે. એ કૃપા કરજો, બહુ કૃપા કરી એ વિષયમાં કે જો તારે સમ્યક દર્શન બાજુ જવું હોય તો તારે સત્પુરુષ બાજુની તારી મૂવમેન્ટ હોવી જોઈએ. કેમ કે પહેલું સંકેત ત્યાંથી શરૂ થાય છે, સત્પુરુષની ઓળખાણ. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર, એ ગાથા લીધી. અને સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, એ પ્રત્યક્ષ હોય તો જ એના વચનની પ્રતીતિ, સ્વચ્છંદ નિરોધ ભક્તિ અને આજ્ઞા રુચિ એ તેનું સંકેત પ્રગટ થાય. તો એ બીજા સંકેતની ભૂમિકા છે, પૂર્વ ભૂમિકા છે, પાર્શ્વ ભૂમિકા છે, બેકગ્રાઉન્ડ છે. અને બીજું સંકેત થાય તો એ પરમાર્થ સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકા છે અથવા અંગભૂત છે. એ લાઈન ત્યાંથી જુદી બને છે. એ પહેલા ગમે એ કરે સમ્યક દર્શનના કારણભૂત કોઈ વાત નથી, શુભ ભાવની મુખ્યતા મારે છે, એ સિવાય કાંઈ નહીં થઈ શકે. કાગળ ઉપરનું ચિત્રલો દીવો છે, એ પ્રગટ દીવા કરતા ગમે તેટલો સુંદર પેઇન્ટ કરેલો હોય, એક્ઝેક્ટ એના કલર લીધા હોય અને એની શિખા પણ કલાત્મક લીધી હોય, બહુ સુંદર દેખાતો હોય, એનાથી જીવનો પ્રત્યક્ષ. અને આની સામાન્ય જાળ હોય તો પણ બીજો દીવો પ્રગટ્યો. દીવો પ્રગટાવવા માટે દીવો જોઈએ, એમાં કાગળ ઉપર ચિત્રેલો દીવો નકામ આવે, એમાં સ્વરૂપ નિશ્ચય માટે તો એનો પ્રેક્ટિકલ સાઈડનો પરિણમન જોઈને પરિણમન આવે, એ સિવાય પરિણમન જોયા વિના પરિણમન આવે નહીં, એ સિદ્ધાંત છે એનો. તો પ્રત્યક્ષ વગર પરિણમન દેખાય કેવી રીતે, એને જોવાય કેવી રીતે, એ વાત જેને બરાબર સમજાય એને તો એ મહત્વ આવ્યા વિના રહે નહીં. એટલે તો આ પુસ્તકમાં બીજું પ્રકરણ મોક્ષની ભૂમિકામાં પ્રત્યક્ષ સત્પુરુષના યોગનું મહત્વ શું છે એના ઉપર આખું એક પ્રકરણ લખ્યું છે. અને ખરેખર તો એ એક જ પ્રકરણ લખવા માટે કલમ ઉઠાવી દીધું, મેં તો પછી આગળ પાછળ બીજા બે પ્રકરણ ઉમેરાઈ ગયા. મૂળ તો હેતુ તો આ એક જ પ્રકરણ માટે. અને કૃપાળુ દેવે તો બહુ ચોખ્ખો આદેશ આપી દીધો, એક સત્પુરુષની શોધ, સર્વભાવ તેને અર્પણ કરી દઈને વર્ચો જા. મોક્ષ સમય દર્શન તો શું હોય, મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ લેજે, હું ગેરેન્ટર છું તારા મોક્ષનો, હું ગેરેન્ટર થાવ છું. આગમ છે એમ સમજો ને, કૃપાળુ દેવ કે છે એ જ શાસ્ત્ર છે ને એ આગમ છે. છે ને સમયસરની ચોથી ગાથામાં છે, ના ના સ્પષ્ટ લખ્યું છે, સમયસારની ચોથી ગાથામાં સ્પષ્ટ લખ્યું છે કે સત્સંગ કર્યો નથી ને સત્પુરુષની સેવા કરી નથી, એવા શબ્દો પડ્યા છે જયચંદજીને, સ્પષ્ટ છે ચોથી ગાથાની ટીકામાં. એ વાતને કૃપાળુદેવે એલોબરેટ કરી છે. પછી શાસ્ત્ર લક્ષ્ય છે, કૃપાળુદેવ તો એમ કહે છે કે બધા શાસ્ત્રોનો શાસ્ત્ર લક્ષ્ય છે. 194માં એ શબ્દ વાગ્યો એ બોધ લક્ષ્ય છે, સર્વશાસ્ત્રોનો બોધ લક્ષ એટલે બોધ આપવાનો ઇન્ટેન્શન એ જ છે. એટલું બધું એમણે વજન આપ્યું કે ઋષભદેવ ભગવાને પણ 98 પુત્રોને એ વાત કરી હતી, એટલે સતયુગના પ્રારંભમાં પણ એમણે એ જ વાત કરી છે. અને સુધર્મા સ્વામીએ જંબુ સ્વામીને આખરી કેવલીને પણ એ જ વાત કરી હતી. એટલે આદિ મધ્યઅંતમાં આ વાત છે, પછી ક્યાં વાત લે. પરંતુ એ જ્ઞાની કહે છે તે અનંત જ્ઞાનીઓનો અભિપ્રાય છે, એ વાત જ્યાં સુધી સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી આ જ્ઞાનીએ કહ્યું પણ બીજાએ કેમ ન કહ્યું એ વાત ઊભી રહેવાની છે. પણ એ એમણે કહ્યું એ જ અનંત જ્ઞાનીઓ કહેવા માગે છે, એ વાત પોતાને વિશ્વાસમાં આવવી જોઈએ. પછી વાંધો ન. અને કૃપાળુદેવ જેવા સત્પુરુષની વાતમાં અવિશ્વાસ કરવા જેવી વાત શું છે, એમને એટલી બધી વાતો કરી છે પરમાર્થના પ્રકરણમાં, આત્મકલ્યાણના પ્રકરણમાં, કે એ પુરુષની વાતમાં શંકા કરવા જેવી વાત કોઈ છે નહીં. પછી તો જીવનું કમનસીબ હોય તો શંકા કરો, હોનાર સારું ન હોય તો શંકા કરો, નહીં તો એ પુરુષની વાતમાં શંકા કરવા જેવું કાંઈ લાગતું નથી. કેવી કેવી વાતો કરે છે, કેવા કેવા ટોનથી વાતો કરે છે. અને પોતે પણ એમ કહ્યું કે અમે આ જે કહીએ છીએ તે આગમ જ છે, આગમમાંથી કદાચ મળી જશે, ન મળે તો એને આગમ સમજી લેજો. જાઓ તમને કદાચ તમને રેફરન્સ નહીં મળે, ન મળે તો કાંઈ નહીં, હું કહું છું કે આગમ છે. એ ક્યારે કહી શકે એવી વાત ક્યારે કહી શકે? રેંગી ફેંગી કોઈને કહી શકે? જેવા તેવાનું કામ નથી. પદ્મ પ્રબંધારી દેવ અમારા શ્રીમુખેથી પરમાગમ રૂપી મકરંદ જરે છે. અમારા મોઢેથી જે નીકળે છે પરમાગમ જ નીકળે છે, ક્યારે કહી શકે? પોતાનો એટલો આત્મવિશ્વાસ છે, અંદરથી પરમાત્મા બોલે છે, આત્મા નથી બોલતો, અંદરથી પરમાત્માનો પોકાર છે. એમાં કઈ પછી શંકા કરવા જેવી? નિયમ સારની માસી ગાથા છે ને, માસી ગાથા તમે સત્પુરુષ ને અંતરંગ હેતુ કયા છે? ત્યાં સત્પુરુષ ની વાત ચાલે છે, નહીં કરી તો એકદમ આખું શાસ્ત્ર સ્વરૂપ આત્માનો નિશ્ચય કરવા આચાર્ય દેવ નું ફરમાન છે. આ વિષયમાં આત્માનું સ્વરૂપ લક્ષ્યગત કરાવવા અર્થાત લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ કરાવવાના હેતુથી સમયસાર પરિશિષ્ટમાં આત્માનું લક્ષણ જ્ઞાન છે એમ ચર્ચા દ્વારા સિદ્ધ કર્યું છે. ત્યાં ચર્ચા કરી છે પોતે અમૃતચંદ્ર આચાર્ય. અહીંયા તો એક જ વાક્ય લખ્યું છે એમણે 144 ટીકામાં, પણ એ જ વિષયમાં આત્મ સ્વરૂપ લક્ષ્યગત કરાવવાના હેતુથી લક્ષણની પ્રસિદ્ધિ વડે, જ્ઞાન લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષેવા આત્માની પ્રસિદ્ધિ એટલે પ્રગટપણું થાય જ્ઞાનમાં, એ હેતુથી પરિશિષ્ટમાં આત્માનું લક્ષણ જ્ઞાન છે એ જ્ઞાન લક્ષણની ચર્ચા એમણે કરી છે. તેથી જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખી શકાય છે. ત્યાં શું સિદ્ધ થયું? કે જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખી શકાય છે અને એ સિવાય બીજો કોઈ ઓળખવામાં ઉપાય નથી, અને ઓળખવા સિવાય અનુભવ થાય એ પણ બીજો કોઈ ઉપાય નથી કે આત્માને ઓળખવા સિવાય એનો અનુભવ થઈ શકે. તેથી જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખી શકાય છે કારણ કે જ્ઞાન છે તે અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષ વિનાનું આત્માનું લક્ષણ છે. આ પદ્ધતિસરની વાત છે, સિસ્ટમેટિકલી વાત છે. લક્ષણ એવું હોવું જોઈએ કે તેની ક્યારે અવ્યાપ્તિ ન હોય અને તેની ક્યાંય અતિવ્યાપ્તિ ન હોય. અવ્યાપ્તિ એટલે વ્યાપેલું ન હોય એવો કોઈ સમય નહીં હોવો જોઈએ, એટલે સર્વકાળે ઉપલબ્ધ હોવું જોઈએ, કેમ કે સાધન થયું ને. અને અતિવ્યાપ્તિ એટલે જ્ઞાન આત્મામાં પણ વ્યાપે અને બીજા કોઈ પદાર્થમાં પણ વ્યાપેલું હોવું જોઈએ, તો તે અતિવ્યાપ્તિ થઈ જાય છે. તો એ જુદો આત્મા, ભિન્ન આત્મા પરખમાં અથવા ઓળખમાં ન આવે. સોનાનું જે સોનાપણું છે એ કસોટી ઉપર ચળકે છે, કસોટી ઉપર બીજી કોઈ ધાતુ એવી ન ચળકે જેવું સોનું ચળકે. બસ ત્યાંથી સોનું જુદું પડે છે. દેખાવમાં સોના જેવી અનેક ધાતુ હોઈ શકે પણ કસોટી ઉપર એને ઘસો એટલે જે સોનું ચળકે એ બીજી ધાતુ નો અસર છે. બસ સોનું અહીંથી જુદું પડે છે એમ આત્મા જ્ઞાન લક્ષણથી જે જુદો પડે છે એવું લક્ષણ બીજે ક્યાંય હોઈ શકે નહીં, આત્મા સિવાય બીજે ક્યાંય એ લક્ષણ હોઈ શકે નહીં. એટલે અતિવ્યાપ્તિ દોષ રહિત છે અને સર્વકાળે વ્યાપતું હોવાથી અવ્યાપ્તિ દોષ રહિત છે. જોકે આત્મામાં અનંત ગુણો છે, જેમ જ્ઞાન ગુણ છે એવા અનંત ગુણો છે, પરંતુ તેમાં કેટલાક તો સાધારણ છે, તેથી અતિવ્યાપ્તિવાળા છે. અસ્તિત્વ, વ્યક્તિત્વ, વિભુત્વ, અગુરુ લઘુત્વ આદિ સામાન્ય ગુણો જેને કહેવામાં આવે એવા ગુણો બીજા પદાર્થમાં પણ છે. જેમ કે અસ્તિત્વ, પ્રમેયત્વ વગેરે. તેથી તેમનાથી ભિન્ન આત્મા ઓળખી શકાય નહીં, આત્માનું ભિન્ન પણ ઓળખી શકાય નહીં. ઓળખવા માટે તો સ્પેસિફિક લક્ષણ જોઈએ, ખાસ પ્રકારનું લક્ષણ જોઈએ, તો જ જુદો પડે, નહીં તો જુદો ન પડે. આ મળી કેટલાક ધર્મો પર્યાયાશ્રિત છે, એટલે કે કોઈ અવસ્થામાં હોય છે અને કોઈ અવસ્થામાં નથી હોતા, જેમ કે રાગ વગેરે પર્યાયમાં નથી, ત્યાંથી પણ આત્માને ઓળખી શકાય. અથવા કોઈ વખતે રાગની જગ્યાએ દ્વેષ હોય છે, તો એ રીતે ઓળખી શકાય નહીં. જો કે આનંદ આત્માનો અસાધારણ ગુણ છે, એમ જ્ઞાન અસાધારણ છે, એમ આનંદ પણ અસાધારણ છે, પરંતુ તેની દુઃખરૂપ વિપરીત પર્યાય પ્રગટ છે, એની સ્વાભાવિક પર્યાય પ્રગટ નથી સંસાર અવસ્થામાં. તેથી તેનાથી પણ મૂળ સ્વભાવ ઓળખવાનો અવસર નથી, ઓળખવા વાળાને એ પ્રસંગ, એ અવસર પ્રાપ્ત થતો નથી. હવે ચેતના ગુણ જ્ઞાન જુદો ગુણ છે, બીજા બધા ગુણ પ્રત્યેક ગુણ જુદા જુદા છે. જળ અસ્તિત્વ ને જળના અસ્તિત્વમાં આત્માના અસ્તિત્વમાં ફરક છે.
જ્ઞાન મેઇન છે, બધા ગુણ
મુખ્ય છે, પણ જ્ઞાન તે જ્ઞાન છે, આનંદ તે આનંદ છે. આનંદ નો ગુણ તે જ્ઞાન ગુણ છે, જ્ઞાન ગુણ તે આનંદ ગુણ નથી. પછી એકબીજાનું એકબીજાને રૂપ આવે છે એ જુદી વાત થઈ ગઈ, ગુણ બંને તદ્દન જુદા જુદા છે. હવે શું છે કે પરમપારિણામિક ભાવ લક્ષણ આત્મા, એ શબ્દ પ્રયોગ નિયમ સારમાં કર્યો છે. તો એ પરમપારિણામિક લક્ષણ ગણવું કે ન ગણવું એના ઉપર એક આ ખુલાસો છે કે ચેતના એટલે સામાન્ય ગુણ રૂપે, પરમપારિણામિક ભાવ રૂપે. હા, એ શબ્દ શાસ્ત્રી પણ એમને એકરૂપ ધ્રુવ રહે એને પારિણામિક ભાવે રહ્યા એમ કહે છે. અનાદિ અનંત બધે એવી રીતે નથી લેવાતું, પરિણામ તો બદલતી ચીજ છે. અહીંયા નહીં બદલતી ચીજ ને પારિણામિક ભાવ, અપરિણામિક પારિણામિક જુદી વાત છે, પરિણામિક જુદી વાત છે, અપરિણામિક જુદી વાત છે. પારિણામિક એટલે જે કાયમ હોય તેને પારિણામિક કહીએ. જેમ કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જગતમાં પારિણામિક ભાવે છે, એટલે અનાદિ અનંત છે દ્રવ્ય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. નહીં નહીં, નહોતે તો ત્યાં એ વાત નથી.
પરમ
એટલે પરમ ઉપાધિ, પરમ એટલે પરમ ઉપાદેય માટે એને પરમ પારિણામિક કહે છે. પારિણામિક ભાવે તો છે એ દ્રવ્ય છે મૂળ સ્વરૂપે, પણ પોતાનો આત્મા પરમ પારિણામિક ભાવે છે કેમ કે પરમ ઉપાદેય છે પોતાની માટે. ચેતના જોકે આત્માનો અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષ રહિત લક્ષણ છે, પરંતુ તે પારિણામિક ભાવે હોવાને લીધે શક્તિ રૂપે છે. નિયમસારમાં તો પરમ પારિણામિક ભાવ લક્ષણ એમ કહ્યો છે, તો કે લક્ષણો ત્યાં સ્વરૂપ થાય છે. ત્યાં લક્ષણની ચર્ચા કરીને ઓળખાવાનો પ્રકરણ ચાલતો નથી, અને પ્રકરણ બીજું ચાલે છે. ત્યાં એ પ્રકરણ નથી, ત્યાં તો સ્વરૂપની ભાવનાનું પ્રકરણ ચાલે છે, અને અહીંયા ઓળખવાનું પ્રકરણ ચાલે છે. સમયસારમાં ત્યાં ઓળખાઈને અનુભવ થયો છે એને વિશેષ સ્થિરતા માટે ભાવનાનું પ્રકરણ ચાલે છે. બે વાત જુદી જુદી છે. ત્યાં લક્ષણ એટલે સ્વરૂપ, અહીંયા લક્ષણ એટલે ચિહ્ન. બે ની વાત નહીં, શબ્દ એક છે, અર્થ બે જગ્યાએ જુદા જુદા છે. તે શક્તિ રૂપે છે તેથી તે અવ્યક્ત અર્થમાં અદ્રષ્ટ છે, તેથી તે શક્તિ દેખાય નહીં, પાવર દેખાય નહીં. અને ઓળખવા માટે તેનું વ્યક્ત સ્વરૂપ ન હોવાથી માત્ર કલ્પના કરવાનું થાય. અદ્રષ્ટ લક્ષણ જો લ્યો તો એની કલ્પના કરવી પડે, તેથી તેમાં ઓળખાણ ન થાય અને સ્વરૂપ પ્રતિભાસે નહીં. પરંતુ તેની વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે, એ ચેતનાની વ્યક્તિ છે તે દર્શન અને જ્ઞાન છે, અને પ્રગટ લક્ષણે ભાન થાય. અપ્રગટ લક્ષણે ભાન થાય તેની વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે, તેમાં પણ દર્શનનો પર્યાય અત્યંત સૂક્ષ્મ અને નિરાકાર છે, તેથી તે પ્રગટ ખ્યાલમાં આવે તેમ અનુભવ ગોચર થતું નથી, દર્શન પકડાતું નથી. જ્યારે જ્ઞાન સાકાર છે અને અનુભવ ગોચર છે, તેમજ જ્ઞાનની પ્રગટ દશામાં જ્ઞાન સ્વભાવ પણ વ્યાપેલો છે, સ્વભાવ પ્રગટ છે, ત્યાં સ્વભાવ પ્રગટ છે, સાકાર છે અને અનુભવ ગોચર છે. આ ત્રણ શબ્દો પંડિત જયચંદ્રજીએ 246 કળશના ભાવાર્થમાં લીધેલા છે. કે આત્માને સમયસારમાં જ્ઞાન માત્ર કહેવા પાછળ આચાર્યશ્રીનો હેતુ શું છે, તો એમણે ઓળખાવવાનો હેતુ છે એ વાત કાઢી છે 246 કળશમાં. ઓળખાવવાનો હેતુ એમાં રહેલો છે, પછી અનુભવ થશે, ઓળખ્યા વિના અનુભવ નહીં થાય. આમ અનુભવ કરાવવાનો હેતુ છે, પણ ઓળખાય તો અનુભવ થાય ને, સીધો અનુભવ કેવી રીતે થાય, માટે ઓળખાવવાનો હેતુ છે એ વાતની ચર્ચા એમણે છેલ્લી ગાથાની ટીકાના કળશમાંથી એ વાત ચર્ચામાં લીધી છે, સ્પષ્ટ કરી છે. બહુ સારો ભાવ આપ્યો છે એ વિષય પર. થોડું સાકાર શું જરા વિસ્તારથી નહીં સર.
Oh, my God.